તારીખ 25/6/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 596 અને 597 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 347.
વર્તમાન પર્યાય રૂપે પોતાને માનનાર જીવને વર્તમાન દશા જેટલું મારું સ્વરૂપ છે એની ભ્રાંતિ છે, એને ખબર નથી કે મૂળ વસ્તુ કેવી છે. શ્રી ગુરુ કરુણા કરીને બતાવે છે, ભાઈ તને ખબર નથી, હું માની બેઠો છું એવું તારું સ્વરૂપ નથી. અંદર એટલે મૂળમાં તારી ચીજ, એટલે તું પોતે અભેદ ધ્રુવ ધ્રુવ સામાન્ય એક રૂપપણે સદાય સદાય રહ્યો છું, એટલે એવું તારું સ્વરૂપ સદાય છે. કાળ અપેક્ષાએ તેવું સ્વરૂપ ચાલ્યું આવે છે એમ કહેવાય છે. અભેદ એટલે ગુણભેદ અને પર્યાય ભેદ, એને ગૌણ કરીને એનું લક્ષ છોડીને. ધ્રુવ એટલે એક રૂપ સ્વરૂપે એવું ને એવું ફેરફાર વગરનું, સામાન એટલે વિશેષો રહિત, ભેદ છે એ બધા વિશેષો છે, અને એ વિશેષો રહિત એવું જે સામાન એકરૂપ ધ્રુવ એવું આત્મતત્વ અનાદિ અનંત છે. ભૂતકાળના અનંતકાળથી વર્તમાન સુધી એ સ્વરૂપ એમને વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે એટલે એમને એમ જ ચાલ્યું આવે છે, કોઈ એમાં ફેરફાર નથી. ગમે તેટલી પર્યાયો આવે છે, અવસ્થાઓના ફેરફાર જે દેખાય છે, અવસ્થા પદાર્થની થાય છે, પદાર્થમાંથી થાય છે, પદાર્થ પોતે અવસ્થાને કરે છે, તો પણ સામાન્ય વસ્તુ જે વસ્તુનું સામાન્ય સ્વરૂપ છે એ તો એક રૂપ એમને એમ રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી. પર્યાય પલટો ખાનાર પદાર્થ પોતાના મૂળ સ્વરૂપને છોડ્યા વિના મૂળ સ્વરૂપ એમને એમ રહીને પર્યાયમાં પલટો ખાય છે. એ ગમે તેટલી પર્યાયો આવે છે, ગમે તેટલા ફેરફારો દેખાય છે, આત્માના દ્રષ્ટાંતે લઈએ તો નિગોદથી માંડીને સિદ્ધ પર્યંતના જેટલા કોઈ પર્યાયોના ફેરફારો છે, એ તમામ અવસ્થામાં વસ્તુ સામાન્ય એકરૂપ ધ્રુવપણે રહેલી છે, ક્યારે પણ એમાં ફેરફાર થયો નથી. અને ફેરફાર થઈ શકે એવી કોઈ સ્થિતિ પણ એમાં નથી, એવું એનું સ્વરૂપ છે. એ એટલા માટે બતાવે છે, એટલા માટે એને કહેવું છે કે એવી એક રૂપની દ્રષ્ટિ કરતા એનામાં ગુણ છે તેના ભેદનું પણ લક્ષ છૂટી જાય છે. શું કહે છે કે ગુણ ભેદો એમાં કોઈ અપેક્ષાએ સમાવેશ પામતા હોવા છતાં અભેદની એક રૂપની દ્રષ્ટિ કરવામાં આવે ત્યારે ગુણ ભેદો છે એવું પણ લક્ષ છૂટી જાય છે, ગુણના ભેદો લક્ષમાં રહેતા નથી. એવી એક રૂપની દ્રષ્ટિ કરાવવા માટે ધ્રુવ વસ્તુને અભેદ વસ્તુને બતાવવામાં આવે છે. દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. જોકે દ્રષ્ટિનું પરિણમન એવા સ્વભાવથી થાય છે કે ક્યારે પણ જેને વિષય કરે છે એમાં ભેદ પાડતી નથી, ભેદપૂર્વક એનું પ્રવર્તન થતું નથી, ભેદને વિષય કરવાનું બનતું નથી. વસ્તુ જે અભેદ ધ્રુવ છે, જે દ્રષ્ટિનો વિષય થાય છે, એ દ્રષ્ટિનો વિષય કરાવવા માટે એને બતાવવામાં આવ્યું છે. અને એ દ્રષ્ટિનો વિષય થતા, અભેદનો લક્ષ થતા, ભેદ માલુમ પડતા નથી, ભેદનો અનુભવ થતો નથી. ભેદનું જ્ઞાન લબ્ધમાં રહી જાય છે, ઉપયોગમાં ભેદ વિષય થતા નથી. વિષય ગોચર, જ્ઞાન ગોચર, ઉપયોગમાં જ્ઞાન ગોચર થતા નથી, ત્યારે ભેદનો અનુભવ થતો નથી. અને ભેદ અને ગુણની વિશેષતાનું લક્ષ છૂટતા, અભેદ ઉપર દ્રષ્ટિ પડતા, તને આનંદનો સ્વાદ આવશે, ત્યારે તને ધર્મ થશે. આ ધર્મ કરાવવાનું પ્રયોજન છે. ભેદ અને ગુણની વિશેષતાનું લક્ષ છૂટતા, કેમ કે સમજવાના કાળે ભેદ અને ગુણના અનેક પ્રકારે જ્ઞાનની અંદર જ્ઞાનના ભેદો પણ ઉત્પન્ન થાય છે, અને ત્યાં સુધી વિકલ્પ મટતો નથી, રાગ છૂટતો નથી. રાગનો અભાવ થઈને વિતરાગ ભાવનો અંશ પ્રગટ થતો નથી, અને આત્માના આનંદનો સ્વાદ એટલે અનુભવ પણ ત્યાં આવતો નથી. અનેક ભેદ પ્રભેદથી, ઘણા ભેદ પ્રભેદથી આત્માને વિચારે અથવા ભેદથી અવલોકે, ત્યાં સુધી પણ એને રાગ મટીને વિતરાગતા થાય એવું બનતું નથી. અને આત્મામાં રહેલો જે આનંદ એનો અનુભવ પણ એને થતો નથી, આ પૂરતાનો જ અનુભવ થાય છે. ત્યાં સુધી ધર્મ પણ થતો નથી, આવું ધર્મનું સ્વરૂપ છે. લોકોએ માની લીધેલું છે એવું કોઈ ધર્મનું સ્વરૂપ નથી. દુનિયામાં એક એવો પ્રકાર ચાલે છે બહુ જોરથી કે ભગવાનનું નામ જપવું જોઈએ, નામ જપન કેમ છોડી દીધો એમ કે પંચ બહુ મોટો ચાલે છે, જબરદસ્ત ચાલે છે, બહુ મોટી સંખ્યા. તો એ ભગવાનનું નામ એમ ખાસ કરીને આ વૈષ્ણવોમાં રામ નામ ઉપર વધારે વધે છે. ઘણા લખે છે, લાખો કરોડો લખે છે, ઘણા એ જપે છે તો લાખો કરોડો વાર એને જપે છે. અને એમ કે એનું સ્મરણ છોડી દીધું એટલે તે ભગવાનને છોડી દીધા, અને એનું સ્મરણ કર્યું એટલે તે ભગવાનને પકડી રહ્યા. તો નીકળ્યું છે બીજી રીતે એ વાત, પોતાના જે આત્મારામ, એ આત્મારામને સાવધાન થઈને ગ્રહણ કરે ત્યારે એનું સ્મરણ કર્યું એમ કહેવામાં આવે છે. એની બે સાવધાનીમાં વર્તમાન અવસ્થામાં વર્તે, જેવી અવસ્થા છે એ અનુસાર, મનુષ્ય હોય તો મનુષ્ય, બાળ યુવાન વૃદ્ધ જેવી પ્રકારે હોય તે પ્રકારે, એને વિસ્મરણ કર્યું છે પોતાના મૂળ ધ્રુવ સ્વરૂપનું. અને પર્યાય માત્રમાં સાવધાન છે, એને સાવધાન કરાવવા માટે સ્મરણ કર પહેલા એમ કહે છે. હવે એ વાત ઉપર એટલું બધું મહત્વ દઈ દીધું કે કોઈ બીજા ભગવાનને કલ્પીને બસ એનું સ્મરણ ને એનું જપ કર્યા જ કરો, કર્યા એ જપે ધર્મ નથી. બહારમાં ઉપવાસ આદિ અનેક પ્રકારના વ્રત તપશ્ચર્યા કરે એ પણ ધર્મ નથી.
એમાં શું માનવું છે કે રામ નામની એટલી પવિત્રતા છે કે માછનો એ કાગળ લખેલો રામ શબ્દ લખેલો કાગળ માછલાના પેટમાં જાય છે ને માછલા કરતા બધું સાંભળે છે. બીજું કાંઈ નહીં કે આખી જિંદગી ભલે કાંઈ ન કર્યું હોય પણ મરતી વખતે જો રામ નામ લેવા જાય ને બસ એને મુક્તિ થઈ જાય. પછી ગાંઠ મારે અત્યારે પછી મરતી વખતે ભૂલવું નહીં પણ મને ભાન હોય તો ને મૃત્યુનો ખ્યાલ આવતા બેભાન થઈ જાય. પછી હું નામ લે અને નામ લે તો કશાયની મનતા છે ઈશ્વરની કલ્પના કરી છે અને કશાયની મંદતા છે. મુનિરાજ આશ્ચર્યકારી નિજ વૃદ્ધિથી ભરેલા ચૈતન્ય મહેલમાં નિવાસ કરે છે. ચૈતન્ય લોકમાં અનંત પ્રકારનું જોવાનું છે તેનું અવલોકન કરે છે. અતિન્દ્રિય આનંદરૂપ સ્વાદિષ્ટ અમૃત ભોજનના થાળ ભરેલા છે તે ભોજનને ગમે છે. સમરસમય અચિંત્ય દશા છે આવી મુનિ દશાઓના મુનિ દશાના અનુભવનું વર્ણન છે. એમ તો ના ભેદ નથી પણ સમજાવવામાં એમ કહેવાય છે કે ચૈતન્ય લોકમાં અનંત પ્રકારનું જોવાનું છે તેનું અવલોકન કરે છે. અભેદ જ્ઞાનમાં અનંત પ્રકાર આવી ગયા પછી વિકલ્પમાં આવે ત્યારે ભેદ દેખાડે છે. કેમ કે આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવે આત્માની શક્તિઓનું વર્ણન કર્યું પરિશિષ્ટમાં. મૂળ શાસ્ત્રમાં એ વિષય વિસ્તારથી નથી પણ પોતાને એમ થયું કે આવો મહાન પરમાગમનો ગ્રંથ એની ટીકા કરી અને આવા પૂર્વાચાર્યના અમૂલ્ય સૂત્રો એમાં શું કહેવા માગે છે એનો વિસ્તાર કર્યો પણ મારે હજી જે કહેવું હતું એ રહી જાય છે. પોતાના અનુભવમાં આવેલી અનુભવ થાય ત્યારે તો અભેદ અનુભવ થાય છે પણ ઉપયોગ મૂકે ભેદથી વિકલ્પ થાય તો એની અંદર જે જે શક્તિઓનો અનુભવ થયો વિશિષ્ટ શક્તિઓનો અનુભવ થયો એને પોતે ભાષા ગોચર વચન ગોચર કરે છે. જાણ્યા વગર તો લખાય નહીં. એ શક્તિઓને જાણી તો લખી જાણે છે એનું સ્વરૂપ તો લખે છે.
બરોબર.
જ્યારે જાણ્યું ત્યારે તેવા ભેદોથી જાણ્યું નહોતું જાણ્યું ત્યારે અભેદથી જાણ્યું. આમ અભેદ અનુભવમાં ભેદનું જ્ઞાન અંદરમાં આવી જાય છે સમાવિષ્ટ થઈ જાય છે પછી ભેદપૂર્વક એનું વર્ણન કરે છે. એવી રીતે ચૈતન્ય લોકમાં અનંત પ્રકારનું જોવાનું છે તેનું અવલોકન કરે છે એટલે એનો અનુભવ કરે છે.
બરોબર.
ખરેખર તો એનો અનુભવ કરે છે અને મુખ્યપણે તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ સ્વાદિષ્ટ અમૃત ભોજન છે એના થાળ ભરેલા છે. થોડું નથી અનંત આનંદ ભરેલો છે એ ભોજનનો આહાર કરે છે ભોજનને ગમે છે. ભોજનનો આહાર કરતા હોવાથી પોતે તૃપ્ત છે, તેથી એમને પૂતગળના આહારની એટલી દરકાર નથી કે મને આવો આહાર મળવો જોઈએ અને તો જ હું ટકી શકીશ, તો જ હું નભી શકીશ. આહાર તો પૂતગળ છે ને હું ચૈતન્ય અનાહારી સ્વરૂપે છું. આહાર આત્મામાં એક રજકણ આવે છે આહારનો, એ તો ત્રણ કાળમાં બનતું નથી. રાગની વૃત્તિ ઉઠે છે એટલું પણ બાધકપણું છે, સ્વરૂપ સ્થિરતા એ કરીને એ ટાળવા યોગ્ય છે. એમ જાણીને વિશેષ વિશેષ સ્વરૂપ સ્થિરતામાં પરિણમે છે. સમરસમય એટલે વિતરાગ રસમય અચિંતી દશા છે, એવી મુનિ દશા છે જેનું અનુમાન અને ચિંતવન કરવું ઓછું પડે છે, પહોંચાતું નથી. અનુમાનથી ને ચિંતવનથી જેની દશાનો પાર પામી શકાતો નથી એવી અચિંતી દશા છે. એ તો બહારથી થોડું થોડું દેખાડવામાં આવે છે કે દેહ જાય પણ માયા થાય અને રોમમાં વંદે ચક્રી તથાપિ નમળે માનવો, અથવા વિધિ સિદ્ધિ પ્રગટ થાય તો લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. એ તો માપ લોકોને સમજાવવા માટે બતાવ્યા, કેમ કે એથી વધારે જગતમાં બતાવવા માટે શું સ્થિતિ છે, કોઈ બીજી તો પરિસ્થિતિ નથી. પણ એટલાથી કઈ મુનિ દશાનું માપ આવતું નથી. શ્રીમદજીએ લખ્યું છે ઉપમા આપ્યાથી નિજ મતિ મપાય મેં માની છે. જીનવાણીનો ક્યાં તો વાત ચાલ્યો છે, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. એવી જીનેશ્વર તણે વાણી જેને જાણી તેને જાણી છે ને માણી છે. એવી વાણી છે એને કોઈ ઉપમા આપે તો એ ઉપમા આપી શકાય એવી નથી, અનુપમ છે. એટલે એમ કહે છે કે કોઈ ઉપમા આપી દે કે આ વાણીની આટલી ઉપમા આટલું માપ, એના માટે એમ કહી શકાય કે એને ઉપમા આપી છે એને એની મતિનું માપ નીકળી ગયું છે. એમાં વાણીનું માપ નથી નીકળતું પણ ઉપમા આપનારની બુદ્ધિનું માપ નીકળે છે. મુનિ દશાનું વર્ણન છે ભાવભાઈ અહીંયા અવલોકન અનુભવ એટલે ઘણા ભેદો ને જાણે છે, એ અભેદમાં ભેદનું જ્ઞાન સમાવિષ્ટ છે. અહીંયા કહે છે કે એવી એક રૂપની દ્રષ્ટિ કરતા અભેદ નિજ સ્વરૂપની દ્રષ્ટિ કરતા એનામાં ગુણ છે તેના ભેદ ગુણ છે એનામાં ગુણ ગુણો નથી, ગુણ ભેદો સર્વથા નથી એવું કોઈ સ્વરૂપ નથી, છતાં ગુણ છે તેના ભેદનું, ગુણ નથી એના ભેદનું નહીં પણ ગુણ છે તેના ભેદનું પણ લક્ષ છૂટી જાય છે. એ ભેદો ત્યાં જ્ઞાન ગોચર થતા નથી, ભેદોનો અનુભવ થતો નથી. અભેદનો અનુભવ થાય છે, ભેદોનો અનુભવ થતો નથી. તર્ક કરે છે કે ભેદ હોય ને ભેદને ન જાણે તો જ્ઞાન ખોટું નહીં, જ્ઞાન સાચું કે જ્ઞાન ખોટું આમ પ્રશ્ન કરે છે. આ એકાંતે ભેદ નથી, અનેક ગુણો વસ્તુ પણ અભેદ છે. અનેક ગુણોના ભેદો વસ્તુપણે જોવામાં આવે તો અભેદ છે, એક વસ્તુભૂત રૂપે છે. અનેક ગુણો પણ એક વસ્તુભૂત રૂપે છે એને વિષય કરે છે, એનો એને અવલંબે છે અને એ અભેદને અવલંબતા એને વિકલ્પ પણ મટે છે. ભેદને અવલંબતા વિકલ્પ મટતો એટલે ભેદ હોવા છતાં એનું જ્ઞાન રહે છે પણ અવલંબન રહેતું નથી. જેમ પર્યાયમાં જ્ઞાન થાય છે અને પર્યાયમાં વેદન પણ થાય છે તો પણ તેનું અવલંબન રહેતું નથી, તો પછી ભેદને તો વેદવાનું પણ નથી, અવલંબન તો રહેવાનો પ્રશ્ન પણ એમાં નથી. ભેદ અને ગુણની વિશેષતાનું લક્ષ્ય છૂટતા અને અભેદ ઉપર દ્રષ્ટિ પડતા અને આનંદનો અનુભવ, આનંદનો સ્વાદ, વિકલ્પ આનંદનો સ્વાદ આવશે એવા આનંદના સ્વાદની મોરછાપ વાળું ધર્મનું પરિણમન છે. ધર્મ છે એ આકરો છે, કાય ક્લેશને લોકોએ ધર્મ માન્યો છે એ ધર્મનું સ્વરૂપ નથી. અથવા આત્માને દુઃખ દેવું એ ધર્મ છે એમ કોઈ માને છે તો એ ધર્મનું સ્વરૂપ નથી. ધર્મ તો આનંદમય છે, આત્મિદાનંદમાં લીન થાય છે એને ધર્મ પ્રત્યે છે, આત્માના આનંદ સ્વરૂપે છે. એવી કદી કોઈ કલ્પના કરે કે મુનિરાજને તો કાંઈ પણ સગવડ નથી, ઉઘાડે પગે ચાલે છે, તાર તડકો વેઠે છે, ભૂખ તરસને વેઠે છે, માટે ઘણું દુઃખ સહન કરે છે, તેથી તેમને નિરીરા થાય છે, એ મુનિરાજના સ્વરૂપને સમજ્યા નથી. એવું બધું કાંઈ પણ કહેવાતી સગવડ વાળો સંયોગ નહીં હોવા છતાં અંદરમાં પ્રચુર આનંદનું વેદન છે, કાલે આવી ગયું ને, ઉગ્ર વેદન હોય છે. સાધુનું ભાવ ચિહ્ન તો આનંદનું ઉગ્ર વેદન હોય છે અને ઘણું ઉગ્ર વેદન હોય ત્યારે તો ક્ષણે ક્ષણે એ અનુભવ દશા આવે છે. જો એવી ઉગ્રતા ન હોય તો ક્ષણે ક્ષણે ન આવે, આંકડો પડી જાય પાંચમે ગુણ સ્થાને ચોથે ગુણ સ્થાને. એવી ઉગ્રતા નથી આનંદની, તો અનુભવ કાળમાં નિર્વિકલ્પ અનુભવની પહેલા અનુભવ અને ત્યાર પછીના અનુભવ વચમાં કાળનું અંતરાળ વધારે હોય છે ચોથા અને પાંચમા ગુણ સ્થાને. જ્યારે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં તો ક્ષણે ક્ષણે પ્રત્યેક ક્ષણમાં એમનો ઉપયોગ છે, અંતરલીન થાય છે, આનંદની ભરતી ક્ષણે ક્ષણે અંદરથી આનંદ સાગરમાંથી આવે છે અને આખો ચૈતન્ય પિંડ દેહથી છૂટો અનુભવમાં આવે છે, જુદો અનુભવમાં આવે છે. એવી જે અતિ આનંદની દશા એ મુનિ દશા છે. કોઈ દુઃખની દશા તે મુનિ દશા છે એવું તો થાય નહીં. દેવંત સુઈ મુનિ વિતરાગી, એકલા મુનિ છે એ જ સુખી છે આખા જગતમાં. કોઈ સુખી ના સુખી જીવ છે તો વિતરાગી મુનિ છે, બાકી કોઈ સુખી નથી. ધર્મની શરૂઆત પણ એવા આત્માના આનંદથી થાય છે. જ્યારે પ્રથમ આનંદ પ્રગટે છે, આનંદનો સ્વાદ આવે છે, ત્યારે ધર્મ થાય છે. એ પહેલા કોઈને કોઈ પણ પરિણામથી ને કોઈ પણ ક્રિયાથી ધર્મ થયો છે એ વિતરાગ માર્ગમાં નથી. અબુદ્ધિપૂર્વકનો જ્યારે શુક્લ ધ્યાનના એ પાયા છે, ચાર ભેદ છે. પણ સાતમું ગુણ સ્થાન નિર્વિકલ્પ છે, આઠ નવ દસ બાર બધા નિર્વિકલ્પ છે. બારમાં તો રાગનો ક્ષય જ થઈ ગયો છે, પણ છેલ્લો દસમું ગુણ સ્થાન સૂક્ષ્મ સાંપ્રાય કીધું છે. દસમા ગુણ સ્થાનનું નામ છે સૂક્ષ્મ સંપ્રાય સૂક્ષ્મ લોભ છે કેવો કે અબુદ્ધિપૂર્વકનો બુદ્ધિપૂર્વક ત્યાં વિકલ્પ છે પોતાની પૂર્ણ દશા સંબંધીનો જે વિકલ્પ હતો કે મારે પૂર્ણ થવું છે પરિપૂર્ણ શુદ્ધ થવું છે એવા વિકલ્પથી જે ઉપાડ આવ્યો હતો એ વિકલ્પનો સંસ્કાર જે અબુદ્ધિપૂર્વકનો દસમા ગુણ સ્થાનમાં વર્તે છે ત્યાં સુધી પૂર્ણ વિતરાગતા નથી શુક્લ ધ્યાન છે નિર્વિકલ્પ દશા છે પણ અંદર લબ્ધમાં અબુદ્ધિપૂર્વકનો રાગ વર્તે છે પ્રગટેલો છે એ ક્ષય થઈ જાય છે એટલે સીધું બારમું ગુણ સ્થાન વર્તે છે એ વિતરાગ દશા છે યથાખ્યાત ચારિત્ર બારમું ગુણ સ્થાનમાં ત્યાં ચારિત્રની અંદર પછી રાગનો અંશ નથી કેવળ જ્ઞાન ભલે થયું નથી પણ ચારિત્ર પહેલા પૂર્ણ થાય છે બારમા ગુણ સ્થાન ક્ષીણમયનું સ્થાન કહેવાય છે મોહનો ક્ષય થઈ ગયો ક્ષાયક સમ્યક દર્શન થયું ત્યારે દર્શન મોહનો ક્ષય તો પહેલા થઈ ગયો હતો કોઈને ચોથે થાય છે ને કોઈને સાતમે આઠમે શ્રેણી માંડે ત્યારે થાય છે દ્વિતીય ઉપશમ થઈને ક્ષાય થાય છે એ બારમા ગુણ સ્થાને ચારિત્ર મોહનો પણ ક્ષય થઈ જાય છે અને જેવો ચારિત્ર ગુણ છે પરિપૂર્ણ શુદ્ધ વિતરાગ સ્વભાવ એવો જ અવસ્થામાં પ્રગટ થાય છે એ બારમા ગુણ સ્થાને ત્યાં પણ હજી ધ્યાન લીધું છે આ શુક્લ ધ્યાન ત્યાં પણ લીધું છે અસ્થિરતા એ ચારિત્ર નો દોષ છે અને જ્ઞપ્તિ નો જ્ઞાન નો જ્ઞપ્તિ માં દોષ છે જ્ઞેય નો વિષય બદલે છે એકરૂપ ધ્રુવ વિષય રહેવો જોઈએ એમાં એ કિંચિત ફેર પડે છે ગુણથી ગુણાંતર દ્રવ્યથી દ્રવ્યાંતર પર્યાયથી પર્યાય પરિણમનમાં જ્ઞાન પણ અસ્થિરપણે અંદર વર્તે છે એ દોષ રૂપે છે
ઉપયોગ
શુદ્ધ ઉપયોગ છે આમ સમજાય એવો વિષય નથી કેમ કે અબુદ્ધિપૂર્વક છે ને એટલે ના સમજાય ખ્યાલ માં આવે કે બુદ્ધિ માં આવી ગયું અનુમાન થાય છે પકડાતું નથી ઉપયોગથી નથી પકડાતું અનુમાનથી સમજી શકાય છે જેમ કે પ્રથમ નિર્વિકલ્પ દશામાં શુદ્ધોપયોગ થાય છે ત્યારે વિતરાગ દશા પ્રગટે છે અને ઉપયોગમાં સ્વદ્રવ્યના અવલંબને એટલે કે વિતરાગ સ્વરૂપના અવલંબને વિતરાગ દશાનો અનુભવ ત્યારે પણ અબુદ્ધિપૂર્વક નો રાગ વર્તે છે પણ અનુભવમાં રાગ નથી અનુભવાતો ત્યારે ઉપયોગમાં રાગ પકડાતો નથી અનુભવમાં તો એને પોતાનું નિજ સ્વરૂપ વિષયગત થયું છે જ્ઞાનમાં શ્રદ્ધાનમાં આચરણમાં અને એનો અનુભવ થાય છે એમ કહેવાય છે કેમ કે એમાં અભેદ ભાવ થયો છે આ હું છું એમ ત્યારે અબુદ્ધિપૂર્વક નો રાગ ત્યારે પણ છે પણ એ અનુભવની અંદર અનુભવ ગોચર થતો નથી પકડાતો નથી પછી સવિકલ્પ દશામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે હું તો પૂર્ણ વિતરાગ છું એવો મને અનુભવ તો થયો પાછો આ જે રાગ મળ વર્તે છે ઉત્પન્ન થયો એ ક્યાંથી થયો કે પૂર્ણ વિતરાગ દશા નહોતી થઈ અને રાગ રહી ગયો હતો એ ચાલુ થઈ ગયો પાછો અનુમાન કરી શકે છે પણ જયારે નિષ્ઠો ઉપયોગ હોય ત્યારે વિષય ન કરી શકે ઉપયોગ. વેદનમાં પણ ઉત્તરાગતાનું એટલું વેદન છે, એવું ઉગ્ર વેદન છે ચોથેથી, પછી આગળ તો કહેવાની જરૂર નથી. કે પેલા પેલું જે વેદન છે અબુદ્ધિપૂર્વકમાં જાય છે, બુદ્ધિપૂર્વક પકડાત બહુ સૂક્ષ્મ થઈ જાય છે, એનો અર્થ એ છે કે એટલું બધું એ સૂક્ષ્મ થાય છે કે બુદ્ધિગ્રાહ્ય છદ્મ સ્થાને થતું નથી, ગ્રહણ નથી. કેવળ જ્ઞાનમાં ગ્રહણ થાય છે પણ મતિસ્કૃતમાં એ ગ્રહણ નથી થતું, પકડાતું નથી, એટલે એને અબુદ્ધિપૂર્વક છે એમ આવે. પણ એના નિમિત્ત પણ કોઈ ઇન્દ્રિય નથી, ઇન્દ્રિયનો વિષય નથી. જે સ્થૂળ રાગમાં ઇન્દ્રિયનો વિષય અને ઇન્દ્રિય બંને નિમિત્ત થાય છે એવું પણ ત્યાં બનતું નથી. તેથી તે રાગ ઇન્દ્રિય જનિત નથી એમ કહેવાય છે. એવી ટીકા કરી છે રાજમંદીએ, તારી અબુદ્ધિપૂર્વકના રાગની ટીકા કરી. સ્થૂળતા સૂક્ષ્મતામાં કેટલે હદે હા, પણ એ પકડાય એટલે એ બુદ્ધિગોચર થઈ ગયું ને, ખ્યાલમાં આવી ગયું ને, પકડાવું એટલે ખ્યાલમાં આવ્યું, ખ્યાલમાં આવ્યું ને કે બુદ્ધિગોચર થઈ ગયું, એટલું એ સ્થૂળ છે એ ખ્યાલમાં આવે છે. આ તો એટલી સૂક્ષ્મતાને ભજે છે એ રાગ, ત્યાં એટલી મંદતાને ભજે છે કે એવો રાગ કદી મિથ્યા દ્રષ્ટિને મંદ ન થાય. એટલી મંદતા, રાગની મંદતા કદી મિથ્યા દ્રષ્ટિને ન થાય. આ મિથ્યા દ્રષ્ટિઓ મંદ રાગના હિમાયતી છે ને, એમ કહો મંદ રાગ કહો,
આટલી હદ સુધી ન થાય,
એટલી હદ સુધી ન થાય, કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવને ન થાય, એટલો મન થાય છે. સહેજે સહેજે એને મંદ કરવાનો અભિપ્રાય નથી છતાં થાય છે. જેમ સારું અનાજ ઉગે ને ખડ સારું થાય એવી રીતે, એ ખડ છે, ત્યાં પુણ્યનો મંદકષાયનો પરિણામ એ ખડ છે. અનાજ પાક્યું છે એ તો આનંદનો અતિન્દ્રિય આનંદનો અનુભવ છે, એ માલ પાક્યો છે એની હારે હારે ખડ પાક્યું, ખડ ભરોટા બંધ ખડ થાય. જાય દેવલોકમાં સરવાર સુધીનું જંક્શન થાય, તેત્રી સાગરનું જંક્શન ઉપર ગાડી વધારે રોકાય ને, એને ઈચ્છતા નથી. એવા રોકાણને મોક્ષ માર્ગી જીવો ઈચ્છતા નથી. દિગંબર મુનિઓ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવંત સ્વરૂપ, જુદું પાડીને વાત કરી છે. જૈન દર્શનમાં જૈન મુનિ તરીકે બીજા પણ જૈન મુનિઓ કહેવાય છે, સ્પષ્ટ ફોડ પાડીને વાત કરી છે. પ્રશ્ન કાઢે છે શું કરવું અમારે, મોક્ષને તો આત્મહિત કરનારને તો એટલું બળ આવે છે કે મારે મારું હિત કરવું છે, એમાં હું કઈ અવગતિમાં જાઉં તો મને કઈ સમાજ મુકાવશે નહીં, હું તો સમાજને લક્ષે કઈ થોડો ઘણો માણસને હિચકિચાટ રહે છે, પણ નરક નિગોજમના દુઃખમાંથી કોઈ સમાજ મુકાવા આવતો નથી, મારું હિત કરવા માટે શા માટે હું કોઈની દરકાર કરું, કોઈની પણ દરકાર કર્યા વિના. માત્ર જે સત્ય છે અને આત્મહિતનો કારણ છે એને નિર્ભીકપણે અંગીકાર કરું, એવું બળ શરૂઆતમાં જ આવી જાય છે. સાધક તો પછી થશે, એ તો સામાન્ય વાત છે કે એ કોઈ વિશેષ વાત નથી, સામાન્ય વાત છે કે એટલું બળ તો આવે જ. સત્યના અંગીકાર કરનારને એ સામાન્ય વસ્તુ છે. દિગંબર મુનિઓ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવંત સ્વરૂપ, પાંચ પરમેષ્ઠી એમાં આચાર ઉપાધ્યાય અને સાધુ ત્રણ પદ છે એના આચાર ઉપાધ્યાય ને સાધુ ત્રણે દિગંબર મુનિરાજ ના પદ છે અને એક સરખા ગુણસ્થાન વાળા છે પછી જગન મધ્યમ ઉત્કૃષ્ટ લઈએ તો એના ત્રણ ભેદ છે અને પરિણામની શુદ્ધિની તારતમ્ય ભેદ લઈએ શુદ્ધિ અશુદ્ધિના તો એના અસંખ્ય ભેદ છે એક એક ગુણસ્થાનમાં ચોથા ગુણસ્થાનમાં અસંખ્ય ભેદ પાંચમા ગુણસ્થાનના અસંખ્ય ભેદ છઠ્ઠા સાતમાના અસંખ્ય ભેદ અરે આઠમાના અસંખ્ય ભેદ નવમાના અસંખ્ય ભેદ દસમાના અસંખ્ય ભેદ તો એ તારતમ્ય ભેદ છે ઝીણામાં ઝીણું માપ લીધું છે એક પર્યાયના અનંત અવિભાવ પ્રતિછેદ છે એમાંથી માપ કાઢ્યું છે એક સમયની પર્યાયમાં અનંત અવિભાવ પ્રતિછેદ છે પ્રતિછેદ એટલે ભેદ એનો છેદ કરી શકાય ભેદ કરી શકાય
એક સમય
એક સમયની પર્યાય સમયના કાળ થી બે ભાગ ન થાય પણ એક સમયની પર્યાયમાં જે તારતમ્યતા છે એના તો ભેદ થઈ શકે છે એના આનંદ ભેદ થાય છે આ જૈન દર્શન ના કેવળ જ્ઞાન થી પ્રસિદ્ધ થઈ ગુરુદેવ ભેદ પ્રભેદ નો વિષય સ્થાપન કરતા ત્યારે એવી રીતે કરતા કે કંદમૂળની એક કણીમાં સોળની અણી ઉપર રહેલી એક કણીમાં ત્રણે કાળે થતા ને થયેલા અને થનાર સિદ્ધો થી અનંત ગુણ જીવની સંખ્યા છે સિદ્ધો અનંતા છે અનંત સિદ્ધો થી અનંત ગુણ જીવની સંખ્યા છે એક કણીમાં અસંખ્ય શરીર છે અને એક શરીરમાં પાછા એટલે જો એક કણીને ગણીએ તો અનંત ગુણ અસંખ્ય કેટલા જીવ છે અસંખ્ય શરીર છે ને એક શરીરમાં કોઈ પણ કાળના સિદ્ધ કરતા અત્યારના સિદ્ધ કરતા અને કોઈ પણ કાળના સિદ્ધ અનંત સિદ્ધ કરતા અનંત ગુણ અનંત ગુણ સંખ્યામાં જીવો છે તે એક એક જીવને અનંત ગુણ છે તે અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાયો છે એક સમય એક પર્યાયો અનંત અને એક એક પર્યાય નહીં એક સમયમાં અનંત અવિભાગ પ્રતિછેદ ત્યાં નિગોદના જીવને છે નિગોદની અવસ્થા એકેન્દ્રીય જીવને આટલા ભેદ પ્રભેદ છે એટલા સૂક્ષ્મ ભેદોમાં કેવળ જ્ઞાન પહોંચી વળ્યું છે અને એ દિવ્ય ધ્વનિ દ્વારા પ્રસિદ્ધ થયેલું છે શું કહે છે કે દિગંબર મુનિઓ એટલે પંચ પરમેષ્ઠીમાં ભરેલા ભગવંત સ્વરૂપ જે અર્યંત દેવને ભગવંત કહેવાય છે જે સિદ્ધ પરમાત્માને ભગવંત કહેવાય છે એ જ વિશેષણ અહીંયા છદ્મસ્થ અવસ્થામાં રહેલા આચાર ઉપાધ્યાય અને સાધુને લગાવવામાં આવે છે આમ છે એમ કેમ અવસ્થા ભેદ તો છે એ અવસ્થા ભેદ ગૌણ કર્યો અહીંયા નિયમ સાર માં એક શ્લોક છે કળશ છે કે મુનિરાજ માં અને ભગવાન માં સિદ્ધ પરમાત્મા માં ભેદ નથી ભેદ જોઈએ તો અમે જડ બુદ્ધિ છીએ એમ લીધું છે ગુરુદેવ તો વર્ણન કરતા જેને ભાવ મુનિ નું સ્વરૂપ જ્ઞાન માં પ્રતિભાસે છે ચોથું ગુણ સ્થાન આવે અને અભેદ સિદ્ધ સમાન પરમાત્મ તત્વનો પંડિત પરમાત્માનો અનુભવ થાય ત્યારે સિદ્ધનું સ્વરૂપ પણ જ્ઞાનમાં આવે જો સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ એના જ્ઞાનમાં આવી ગયું તો અરિહંત પરમાત્માનું પણ આવી ગયું, અરિહંત પરમાત્માનું આવી ગયું તો એથી ઓછું છે એવું મુનિરાજનું આચાર્ય ઉપાધ્યાય એને સાધુનું સ્વરૂપ એના જ્ઞાનમાં
આવી ગયું
આવી ગયું. તો એમનું ભાવલિંગ કેવું હોય છે, કયા ભાવે વર્તે છે, એવું જે મુનિરાજનું સ્વરૂપ છે એ સમ્યક દ્રષ્ટિ જાણે છે, મિથ્યા દ્રષ્ટિ જાણતા એટલે અચિંત્ય છે એમ કહી દીધું. 363 વર્ષમાં અચિંત્ય કીધું ને, એ અચિંત્ય દશા છે, એ મિથ્યા દ્રષ્ટિની અપેક્ષા. સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં તો સિદ્ધિ જણાય છે. એ એમ કહે છે કે આ તો પંચ પરમેશ્વરીમાં મળેલા ભગવંત સ્વરૂપ છે. ગુરુદેવની ભાષામાં કહીએ તો એ હાલતા ચાલતા સિદ્ધ છે. સિદ્ધ પરમાત્મા હાલતા ચાલતા નથી હોતા. મનુષ્ય ક્ષેત્રથી છેલ્લો મનુષ્ય દેહ છોડીને જે કોઈ આત્મા નિર્વાણને પામે છે એ બિલકુલ તેજ સમશ્રેણીએ આકાશની તેજ જગ્યાએ ઉપર સ્થિર થઈ જાય છે. એક જ સમયમાં સ્થિર થાય છે. જે સમયે નીચે તે જ સમયે સાત રાજુની મધ્યમાં, સાત રાજુ ઉપર છે, 14 રાજુ છે ને એમાં, સાત રાજુ ઉપર છે, મધ્ય લોકમાં છે મનુષ્ય, અને તે જ સમયે ઉપર એવી ગતિ ક્રિયા શક્તિ આત્મામાં છે. ફાસ્ટ મૂવિંગ જેને કહીએ, સ્પીડ, એક જ સમયમાં આમ તો જીવ અને અજીવ બંનેની ગતિ ક્રિયા શક્તિ 14 બ્રહ્માંડમાં નીચે એક છેડેથી 14 રાજુ કાપીને એક સમયમાં ઉપર જાય બીજે છેડે, એટલે એની મેક્સિમમ સ્પીડ છે. આ તો એના 50% જાય છે આ સ્પીડ પર. નિરાવરણ થઈ ગયા ને, હા, કર્મ વગેરે જાય છે એટલે તો પરમાણુની પણ સ્પીડ આવી જ ગઈ ને. નિર્વાણ થાય છે ત્યારે તો કોઈ કારણ વર્ગના સાથે નથી, નિષ્કર્મ દશા પામી ગયા. એક સમયમાં સિદ્ધાલયમાં બિરાજમાન થાય છે એ બિલકુલ સમ શ્રેણીએ. આપણે જે તીર્થયાત્રા એ જઈએ છીએ એટલા માટે જઈએ છીએ. નિર્વાણ ક્ષેત્રમાં જે તીર્થ છે સમ્યક શિખર આદિ, ત્યાં ઉપર તીર્થંકરોના આત્માઓનું તોળું છે ઉપર, સમ્યક શિખર લઈએ દાખલા તરીકે, શાશ્વત તીર્થ છે. તો ત્યાં એટલા બધા આનંદ સ્વામીસી ગઈ ને, એટલે આ કાળે 4 તીર્થંકરો બીજે થઈ ગયા, અમરનાથ ભગવાન ગિરનાર થઈ ગયા, કૈલાસ થઈ ગયા, ઋષભદેવ ભગવાન ચંપાપુરી થઈ ગયા, ચંપાપુરી ને પાવાપુરી, મહાવીર સ્વામી પાવાપુરી થઈ ગયા, બાકી તો બધા ત્યાંથી તીર્થંકરો બધા સમ્યક શિખર થઈ જાય છે. તો એ અનંત તીર્થંકરોના આત્માઓનું ઝુમખું છે ત્યાં ઉપર, અનંતાનું ઝુમખું છે ત્યાં. સ્મરણનો વિષય થાય છે, બિલકુલ સમ શ્રેણીએ જાય છે, એક જ જગ્યાએ ત્યાંથી આગળ વડે ક્યાંય ન જાય, એનું સ્મરણ ચિહ્ન છે ત્યાં. તો એ તો સ્થિર થઈ જાય છે, સાદી અનંતકાળ પર્યંત એ ક્ષેત્રને છોડતા નથી, એવા સ્થિર સિદ્ધો છે. મુનિરાજ તો હાલતા ચાલતા સિદ્ધ છે એમ કહે છે, એમ લીધું છે. મુનિરાજના આત્મામાં સિદ્ધપણાનો અંશ છે, એમાં આખું સિદ્ધપણું જોઈને એમને સિદ્ધ કયા છે, કે ભગવંત કયા ને, અહીંયા ભગવંત કયા કે સિદ્ધ કયા, એક વાત છે. જ્યાંથી નિર્માણ ગયા હોય સિદ્ધ ક્ષેત્ર કહેવાય, સિદ્ધ ક્ષેત્ર છે જ્યાંથી સિદ્ધ થાય તે સિદ્ધ ક્ષેત્ર. તીર્થ ક્ષેત્રમાં એમ તો દરેક જગ્યાએ છે, પણ આ જરા વિશિષ્ટ પ્રકારે ઇતિહાસ કોઈને કોઈને, જેમ કે પુરાણ પુરુષનો ઇતિહાસ સાથે જોડાયેલો છે, એમાં યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન ત્રણ મહાત્માઓ ત્યાં ઇતિહાસ છે, ત્યાંથી ગયા છે. નકુળ સહદેવ છે ત્યાંથી, સર્વાસિદ્ધ સિદ્ધિ. બાકી નથી, પ્રસિદ્ધ ક્ષેત્રમાં બાકી નથી, પણ છતાં જે સ્થાન ને પુરાણ પુરુષો પુરાણ કથાઓ પુરાણ સાથે સંબંધ જોડવામાં આવે છે એને સિદ્ધ ક્ષેત્ર કહે છે. તીર્થમાં બે રીતે લીધી, અતિશય ક્ષેત્ર ને સિદ્ધ ક્ષેત્ર, બે રીતે પ્રસિદ્ધિ હોય છે. એ તો પોતામાં જ ઉતારવાના લગભગ એક સમયમાં ને, પણ સાથે હોય એમાંથી અમુક કાળમાં ઇતિહાસ તો આપણને બહુ ખબર નથી. તીર્થંકર નો જે સમય હોય એમાં જે મુનિઓ થયા હોય એ નિમિત્તે કરોડો મુનિઓ થયા હોય એ બધા ત્યાંથી ગયા હોય, એક સાથે ગયા હોય, એક ક્ષેત્ર થી ગયા હોય, તો વિશેષતા ગણીને ત્યાં સિદ્ધ ક્ષેત્ર સ્થાપવામાં, તીર્થ ક્ષેત્ર સ્થાપવામાં. દિગંબર મુનિઓ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવંત સ્વરૂપ. આહા, કુંકુંદાચાર્ય ભગવાને કહ્યું છે કે અરિંદ ભગવંત થી માંડીને અમારા ગુરુ પર્યંત વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા. એવું એમનું સ્વરૂપ હતું કે આત્મા જે વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, જ્ઞાન નો ઘન છે, વિતરાગી જ્ઞાન નો, એકલા જ્ઞાન નો ઘન છે, એમાં એ નિમગ્ન હતા. અરિયંત ભગવાન થી માંડીને જે આ ઉપદેશ ની પરંપરા ચાલી છે, છેલ્લા મહાવીર સ્વામી અંતિમ તીર્થ નાયક થયા ત્યારથી માંડીને જે કઈ અમારા ગુરુઓની પરંપરા ચાલી, એમના શિષ્યો એમના શિષ્ય એમના શિષ્યો થઈને પોતાના ગુરુ સ્વામી જે પરંપરા ચાલી, એ અમારા ગુરુ પર્યંત બધા આત્માઓ વિજ્ઞાન ધનમાં નિમગ્ન હતા. ભલે એમણે વિકલ્પ આવ્યો ત્યારે ઉપદેશ કર્યો, પણ એ બધા મુનિઓ ખરેખર ઉપદેશ આપ્યો એ એમનું સ્વરૂપ નહોતું. એમને ઉપદેશ આપવાનો રાગ થયો એ સ્વરૂપે અમે એમને જોતા નથી, પણ જે વિજ્ઞાન ઘનમાં એ અંતરલીન થઈને નિમગ્ન રહેતા હતા એ સ્વરૂપ ને અમે જોયું. આપણે આપના ગુરુ ને જોયેલા, પણ પછી ભગવાન થી માંડીને વચ્ચે જેટલા ગુરુ છે એને આપણે ક્યાં જોયા હતા? શેના આધારે કે અમારા અનુભવ ના આધારે જે અમારા ગુરુએ અમને અનુભવ દિશાનો ઉપદેશ આપ્યો અને અમને અનુભવ દિશા ભક્તિ, એ જે એમના ગુરુઓનું બહુમાન કરતા હતા એ પ્રકારે એમ સૂચવે છે કે એ બધા વિજ્ઞાન ગણમાં નિમગ્ન હતા, એ આત્મામાં અંતરલીન થઈને ડૂબેલા રહેતા હતા. ક્ષણિક વિકલ્પ આવતો તો એ તો અમે એમને જોતા નથી, એ સ્વરૂપે અમે એમને જોતા નથી. જે વિકલ્પ એ ટાળતા ગયા એની શું અમે ગણતરી કરીએ? અથવા જે વિકલ્પ ની એમણે ગણતરી ન કરી એની અમે ગણતરી શું કરીએ? એ ન્યાયયુક્ત છે કે જેને એ પોતાનો ગણતા નથી એવો નય પ્રત્યો છે, ભેદ જ્ઞાન થી જ્ઞાન નો નય પ્રત્યો છે, ન્યાય છે. તો જે એને પોતાનો ગણતા નથી એને બીજો માણસ એનો ગણાવે એ ક્યાં એનો અધિકાર જ છે? ક્યાં આનો રાગ છે? આ ફલાણા સાધક નો આવો રાગ છે, તો એને તો એ પોતાનો ગણતા નથી, તારે ગણવાનો ક્યાં પ્રશ્ન રહે? તો અન્યાય કરે છો. સાધક ને રાગ વાળો ગણાવીને તો એને અન્યાય કરે છો, એ તો ભીન પડી ગયા છે, એના જુદા પડી ગયા. અરિયંત ભગવાન થી માંડીને અમારા ગુરુ પર્યંત વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા. રાગમાં નહોતા, પંચમાવ્રત નો રાગ થયો તો અહિંસા પાળવી બ્રહ્મચર્ય પાળવું અપરિગ્રહ દશા પાળવી સમિતિ પાળવી ગુપ્તિ પાળવી રાગમાં નહોતા. પણ રાગ તો થતો હતો ને કે થતો હતો પણ એમાં નહોતા એમ કહે. નિમિત્તમાં નહોતા, આ શરીર નિમિત્ત હતું, બીજો તો તિલતુષ માત્ર પરિગ્રહ નહોતો એમને, પણ આ શરીર હતું ને એ શરીર પરિગ્રહ ગણાય છે, પણ એમાં એ નહોતા. કેમ કે અંદરથી ભીન પડી ગયા હતા એનાથી, એ નિમિત્તમાં નહોતા ને આત્માના ગુણભેદમાં નહોતા. ગુણભેદને જાણતા હતા ને કે એમાં નહોતા, પણ એ પોતાનું અહમ પણ જ્યાં સ્થાપીને જે પોતાનો અનુભવ કરતા હતા એવા અભેદ આત્મામાં એ નિમગ્ન હતા. બાકી રાગમાં ને ભેદમાં ને નિમિત્તમાં ને ક્યાંય હતા નહીં, નહીવત ગણીને એ નહોતા એમ કહેવામાં આવે છે. દુનિયામાં પણ એ જ રિવાજ છે. એક માણસ લાખો રૂપિયાનો નફો કરે અને એ નફો કરવા માટે એને બેંકમાંથી પૈસા લીધા હોય ને વ્યાજ ચૂક્યું હોય, ભલે એની સંખ્યા હજારોમાં હોય, પંચ્યાસી લાખ નો નફો થયો પણ એમાં 25-50 હજાર તો વ્યાજના ચૂકવા પછી એ નફો રહ્યો, તો એને નફો કર્યો એમ કહેવાય છે, નુકસાન કર્યું એમ કહેવાતું નથી. આટલા દીધા એ નુકસાન નહીં કે ગણવામાં નથી આવતું, ગણાતું હોવા છતાં ગણવામાં આવતું ખરેખર તો એને નફો જ થયો, નફામાં નુકસાન નથી. જે નફો છે નેટ પ્રોફિટ જેને કહીએ એમાં નુકસાન નથી. એને ગૌણ કરવામાં આવે. એ બધા વિજ્ઞાન ગણમાં નિમગ્ન હતા, વિજ્ઞાન ગણમાં નિમગ્ન હતા. આમ તો સમયસારમાં લીધું છે ને વિજ્ઞાન ગણમાં નિમગ્ન હતા. અમારા ગુરુ પણ પાંચમી ગાથા શરૂઆતમાં પાંચમી ગાથામાં અમારા ગુરુએ અમને આ કહ્યું છે, એકત્વ વિભક્ત આત્માને દર્શાવે દયા કરે. પાંચમી ગાથા ત્યાં વાત ચાલે છે નવ પક્ષ ને. શબ્દ બ્રહ્મ કેવો છે કે સમસ્ત જે વિપક્ષ એટલે અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવે સર્વથા એકાંત રૂપ નિરપક્ષ તેમનું નિરાકરણમાં સમર્થ છે, જે અતિ નિષ્ઠુષ નિર્બાધ યુક્તિ તેના અવલંબનથી તેનો જન્મ છે. વળી તે કેવો છે કે નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર નિમગ્ન પરમ ગુરુ સર્વજ્ઞ દેવ અરિહંત દેવ અને અપર ગુરુ એટલે ગણધરાદિથી માંડીને પરમ અને અપર બે વાત લીધી, એ છદ્મસ્થ છે, સર્વજ્ઞ છે. અપર ગુરુ એટલે ગણધરાદિથી માંડીને અમારા ગુરુ પર્યંત તેમનાથી પ્રસાદ રૂપે અપાયેલ એમની પ્રસાદી છે. આ તો અમારા ગુરુઓની આ પ્રસાદી છે. અમે જે કહીએ છીએ એમાં કાંઈ અમારી કાંઈ અમે બડાઈ મારતા નથી,
એમની આપેલી પ્રસાદી છે.
એ તો એમની આપેલી પ્રસાદી છે. જે શુદ્ધાત્મ તત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, શુદ્ધ આત્મ તત્વનો અનુગ્રહપૂર્વક, અનુગ્રહ એટલે કૃપા, અમારા ઉપર એમની મહેરબાની થઈ એમ કહે, કૃપા થઈ અને અમને ઉપદેશ આપ્યો તેનાથી જેનો જન્મ થયો છે, આ જે કેવો વિજ્ઞાન જે ઉપદેશ છે એ કેવો છે, અહીંયા લીધું છે કે નિર્મળ વિજ્ઞાન ઘન જે આત્મા તેમાં અંતર નિમગ્ન પરમ ગુરુ અને અપર ગુરુ ગંધર આદિ છે. વળી કેવો છે તે ઉપદેશ, કે નિરંતર જરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ, તેની છાપ વાળું જે પ્રચુર સ્વસંવેદન રૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે, આનંદમાંથી જન્મ થયો છે આવો કૃષ્ણ. આનંદનો અનુભવ કરતા કરતા કહેવાનું છે એટલે આનંદમાંથી જન્મેલો આ ઉપદેશ છે, દુઃખમાંથી જન્મેલો આ ઉપદેશ નથી, કાય ક્લેશ માંથી જન્મેલો આ ઉપદેશ નથી, આકુલતા માંથી જન્મેલો આ ઉપદેશ નથી. સુંદર જે આનંદને છાપ વાળું પ્રચુર સંવેદન રૂપ સ્વસંવેદન, એમ તીવ્ર આનંદના આનંદ આનંદના વેદન વાળું જે સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે, એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વૈભવ છે તે સમસ્ત વૈભવથી દર્શાવું છું. જો દર્શાવું તો તમે સ્વયમેવ પોતે જ પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરીને પ્રમાણ કરવો, એમને હાય હા પાડવી નહીં. એ બધા વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા, સર્વ ભગવંતો પંચ પરમેષ્ઠીમાં રહેલા આચાર્યો ઉપાધ્યાયો અને મુનિરાજો વિજ્ઞાન ઘન એવા આત્મામાં નિમગ્ન હતા, એમાં અંતરલીન રહેતા હતા, ડૂબેલા રહેતા હતા. એ અનુભવમાંથી આનંદના અનુભવમાંથી અનુભવમાં કલમ બોળી બોળી ના લખી, બીજી રીતે નથી લખવું, એની આ પ્રસાદી છે.